ચતુરના ત્રણ પ્રશ્નો. એક દિવસ દરબાર ભરાયો હતો. બધા દરબારીઓ પોતપોતાનું આસન શોભાવતા હતા. ત્યાં જ એક પંડિતે સભામાં પ્રવેશ કર્યો અને બાદશાહ સમક્ષ જઈ નમન કર્યું. કહો પંડિતજી, કેમ આવવાનું થયું? જવાબમાં, હું કાશીથી તમારા દરબારની પ્રશંસા સાંભળીને આવ્યો છું. મેં સાંભળ્યું છે કે તમારા દરબારમાં એક એકથી ચડિયાતા બુદ્ધિશાળી માણસો છે, તો મને એ લોકોની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. પંડિતજી, તમે સાચું સાંભળ્યું છે. મને મારા લોકો નવરત્નો ઉપર પૂરો ભરોસો છે અને ગર્વ છે. તે તમારી કઠિનમાં કઠિન પરીક્ષામાંથી પાર પડશે. જવાબના, હું તો માત્ર ત્રણ સાદા પ્રશ્નો લઈને આવ્યો છું. મને મારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો મળશે તો હું જાણીશ કે મેં જે કંઈ પણ સાંભળ્યું હતું તે સાચું છે. નહીતર એમ માનીશ કે લોકોએ નાહક કાગનો વાઘ બનાવ્યો છે. તમે બે ધડકતે મારા પ્રશ્નો કહો, અકબર બાદશાહે કહ્યું. પંડિતે બધા સભાજનોને ઉદ્દેશીને મોટા સાથે કહ્યું, મારા ત્રણ પ્રશ્નો આ પ્રમાણે છે. પહેલો પ્રશ્ન, દાંત કોનો સારો? બીજો પ્રશ્ન, પુત્ર કોનો સારો? અને ત્રીજો પ્રશ્ન, ગુણ કયો સારો? પંડિતના પ્રશ્નો સાંભળી બધા દરબારીઓ અને ખુદ બાદશાહને લાગ્યું કે આ પ્રશ્ન તો ઘણા જ સરળ છે, સામાન્ય માનવી પણ તેનો જવાબ આપી શકે. એક દરબારી ઉભો થયો અને કુર્નિશ બજાવી કહેવા લાગ્યો, જવાબના, હું આ પંડિતના પ્રશ્નના જવાબ આપવાની રજા માંગુ છું. તને જવાબો આપવાની રજા આપવામાં આવે છે, બાદશાહે કહ્યું. જવાબના, દાંત તો હાથીનો સારો કહેવાય, પુત્ર તો બાદશાહ કે રાજાનો સારો કહેવાય, અને ત્રીજા પ્રશ્નનો જવાબ એ છે કે સૌથી સારો ગુણ વિદ્યા કહેવાય. બાદશાહે પંડિત સામે જોયું. પંડિતે એવી રીતે માથું ધુણાવ્યું જાણે એ કહેવા માંગતા હોય કે જવાબો સાચા નથી. દરબારી નિરાશ થઈ બેસી ગયો. બીજા દરબારીએ ઉભા થઈને જવાબ આપવાની પરવાનગી માંગી અને કહે, દાંત તો માનવીનો જ સારો, જે ભોજન બરાબર ચાવી શકે. પુત્ર તો ઘોડાનો સારો, કારણ કે મોટો થઈ સવારીના કામમાં આવે, ગમે તે પ્રકારનું શસ્ત્ર ચલાવતા આવડે. એ ગુણ સારો, કારણ કે એ ગુણવાળું માનવી ગમે તેવા કપરા સમયમાં પોતાનું ગુજરાન ચલાવી શકે છે, પોતાનું અને પોતાના કુટુંબીજનોનું દેશનું રક્ષણ કરી શકે છે. આટલું કહીએ દરબારી બેસી ગયો. અકબર બાદશાહે આશાથી પંડિત સામે જોયું, પરંતુ પંડિતે તો ફરીવાર માથું ધુણાવ્યું. સારાંશ એ આવી ગયો કે બધા દરબારીઓએ જુદા જુદા અભિપ્રાય આપ્યા, પરંતુ પંડિતે કોઈના પણ જવાબોને સાચા માન્યા નહીં. અકબર બાદશાહે તો બીરબલની સામે જોયું. બીરબલ પણ જાણે તેમની નજરનો મર્મ જાણી ગયો હોય તેમ ઉભો થયો અને બોલ્યો, પંડિતજી, તમારા ત્રણ પ્રશ્નોના જવાબ હું આપું છું. ખુશીથી પંડિતજીએ મલકાતા કહ્યું. બધાના જવાબો ખોટા પડતા હતા એટલે પંડિતજી તો ગેલમાં આવી ગયા હતા. એમને એવું હતું કે હું પાછો જઈને લોકોને કહીશ કે જે દરબારની નામના આખા ભારતમાં છે એ દરબારના વિદ્વાનો એના ત્રણ મામૂલી પ્રશ્નના જવાબ પણ આપી શક્યા નહીં. બીરબલે કહ્યું, પંડિતજી, તમારા ત્રણ પ્રશ્નના જવાબ આ રહ્યા. તમારો પહેલો પ્રશ્ન હતો કે દાંત કોનો સારો, એનો જવાબ એ કે દાંત તો હળનો સારો, એના વડે ખેતર ખેડવામાં આવે છે અને અનાજ ઉત્પન્ન થાય છે, એનાથી પૃથ્વીના બધા જીવોનું ભરણ પોષણ થાય છે. બીજો પ્રશ્ન હતો કે પુત્ર કોનો સારો, જવાબ એ છે કે પુત્ર તો ગાયનો સારો, એના વડે ખેતર ખેડવામાં આવે છે, એના ગોબરથી અમૂલ્ય ખાતર પેદા થાય છે, જેના વડે અનાજ વધારે પાકે છે અને આખા જગતને ભોજન મળે છે. ત્રીજો પ્રશ્ન હતો કે ગુણ કયો સારો, એનો જવાબ એ છે કે સર્વ ગુણોથી વધારે સારો ગુણ હિંમત છે. હિંમત વગર બધું બેકાર છે. શક્તિશાળી અને બળવાન માણસ હોય, પરંતુ તેનામાં હિંમત જ ન હોય તો એ પોતાની વિદ્યાથી કોઈની ઉપર કોઈ ઉપકાર કે ફાયદો નથી કરી શકતો. ગમે તેવો તરવૈયો હોય, પરંતુ તેનામાં પાણીમાં કૂદવાની હિંમત જ ન હોય તો એ નદી તો શું એક ખાબોચું પણ તરી ના શકે. આટલું કહી બિરબલ બેસી ગયો. બાદશાહે પંડિત સામે જોયું તો તેમનો મલકાતો ચહેરો એકદમ મૂરઝાઈ ગયો હતો. પંડિતે ઉભા થઈને કહ્યું, જવાબ ના, મારા ત્રણેય પ્રશ્નો તદ્દન ખરા જવાબો મને મળી ગયા. ખરેખર મેં જે કંઈ પણ તમારા દરબાર વિશે, તમારા દરબારીઓ વિશે, તમારા નવરત્નો વિશે સાંભળ્યું હતું તે તદ્દન ખરું હતું. હું મારી હાર કબૂલું છું. પોતાના દરબારની નવરત્નોની પ્રશંસા સાંભળીને બાદશાહની છાતી તો ગજગજ ફૂલી ગઈ. મિત્રો, આ સરસ મજાની વાર્તાનું નામ છે ગંગામાં પાણી નહીં તો શું. એક દિવસ ચીનના રાજા કોઈ ભયંકર બીમારીમાં સપડાયા. ઘણા વૈદ્યો હકીમો બદલ્યા પણ કોઈનાથી કોઈ ફેર પડ્યો નહીં. એવામાં ત્યાં એક બુઝુર્ગ વૈદ્ય આવ્યા અને તેણે સલાહ આપી કે મહારાજ, ભારતમાંથી ગંગામૃત મગાવો. તેનું પાણી એવું છે કે તેનાથી ગમે તેવો રોગ મટી શકે છે. ચીનના રાજાએ એક દૂતને ભારત મોકલ્યો. તે અકબરના દરબારમાં આવ્યો, પરંતુ તે ભારત દેશની પવિત્ર નદીનું નામ ભૂલી ગયો. તેણે કહ્યું, જહાપના, અમારા રાજાએ ભારત દેશની પવિત્ર નદીનું પાણી મગાવ્યું છે, તો આપ કૃપા કરી મને તે આપો. અકબરે દરબારમાં બધાને વારાફરતી પૂછ્યું, આપણા દેશની કઈ નદી પવિત્ર ગણાય છે? બધાએ કહ્યું, ગંગા નદી. જ્યારે બિરબલે કહ્યું, યમુના નદી. બિરબલના જવાબથી અકબર અને બધા દરબારીઓ ચમક્યા. બાદશાહે કહ્યું, બિરબલ, બધા દરબારીઓ તો ગંગાને શ્રેષ્ઠ કહે છે, તું કેમ યમુનાને પવિત્ર ગણે છે? બિરબલ બોલ્યા, મહારાજ, હું કહું છું તે સાચું છે. યમુના નદીના પાણી કરતા બીજું કોઈ પાણી ચડિયાતું નથી. અકબરે કહ્યું, તો ગંગા? મહારાજ, ગંગા નદીનું પાણી પાણી નથી પણ અમૃત છે, એને પાણી જોડે કેમ સરખાવાય? બિરબલનું તર્કસંગત જવાબ સાંભળી ચીનના દૂતને પણ ગંગામૃતનું નામ યાદ આવી ગયું અને બોલ્યો, મહારાજ, મને ગંગામૃત જ જોઈએ છે, મને ગંગામૃત આપો. અકબરે ગંગાના અમૃતનો ઘડો ભરી આ રાજદૂતને આપી માનપૂર્વક વિદાય કર્યો. બાદશાહ બિરબલના જવાબથી ખૂબ ખુશ થઈ ગયા. આ વાર્તાનું નામ છે બિરબલે ચોરને કેવી રીતે શોધ્યો. એક દિવસ રાજાના મહેલમાં ચોરી થઈ ગઈ. રાજા જેવા રાજાના મહેલમાં ચોરી થવાથી બધાના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. રાજાના મહેલમાંથી સોનાની થાળી ચોરાઈ ગઈ. બાદશાહે ઘણી તપાસ કરાવી પણ થાળીને ક્યાંય પત્તો લાગ્યો નહીં. છેવટે અકબરે આ કામ બિરબલને સોંપ્યું. બિરબલને થયું કે રાજાના મહેલમાં આવી કોઈ બારનું માણસ ચોરી કરવાની હિંમત ના કરી શકે. નક્કી આ કામ તો મહેલના નોકરનું જ હોવું જોઈએ. બિરબલે મહેલના બધા જ નોકરોને ભેગા કર્યા. તેમણે પહેલા શાંતિથી બધાને કહ્યું, ભાઈઓ, આપણા મહેલમાંથી સોનાની ખાડી ચોરાઈ ગઈ છે. મહેલમાંથી કોઈ વસ્તુ ચોરાય તો મહેલની જ બદનામી થાય. માટે જેણે થાળી ચોરી હોય તે સાચું બોલીને થાળી આપી દો, નહીં તો મારી પાસે તો જાદુઈ લાકડીઓ છે, તેના વડે હું ખાતરી કરી લઈશ કે થાળી ઉણી લીધી. બધા નોકરો બોલ્યા, બિરબલજી, સોનાની થાળી અમે નથી લીધી. ઠીક ત્યારે તમે એ રીતે નહીં માનો એમ ને? બિરબલે કહ્યું, હું તમને દરેકને એક જાદુઈ લાકડી આપું છું. આ લાકડી બરોબર 1 ફૂટની છે. લાકડીમાં વધઘટ નહીં થાય તો તે નોકરે થાળી ચોરી નહીં હોય, પરંતુ જે નોકરે થાળી ચોરી હશે તેની લાકડી 2 ઇંચ વધી જશે. બધા નોકરો જાદુઈ લાકડી લઈ ઘેર ગયા. જે નોકરો એ થાળી ચોરી ના હતી તે તો નિશ્ચિંત થઈને ફરતા હતા, પરંતુ જે નોકરે થાળી ચોરી હતી તે ખૂબ જ ચિંતિત હતો. તેણે પોતાની લાકડીનો એક છેડો 2 ઇંચ જેટલો કાપી નાખ્યો, પછી તેની રાતે સૂઈ ગયો. બીજે દિવસે મહેલમાં બધા જ નોકરો પોતાની લાકડીઓ લઈને આવ્યા. તે દળે બધાની લાકડીઓ તપાસી. જેની થાળી ચોરી હતી તેની જ લાકડી 2 ઇંચ નાની થઈ ગઈ હતી. બીરબલે તેને પકડ્યા અને થાળી બતાવવા કહ્યું. ચોર સમજી ગયો કે હવે કઈ ચાલાકી ચાલે તેમ નથી. તેણે પોતાની ચોરી કબૂલી લીધી અને ચોરેલી થાળી પણ પાછી આપી દીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે રાજાની સોનાની થાળી મળી ગઈ. બાળ મિત્રો, ગમી તમને આ વાર્તા? ચાર સવાલના જવાબ. અકબર બાદશાહનો દરબાર ભરાઈને બેઠો હતો. બધા દરબારીઓ આવીને બેસી ગયા હતા. એવામાં દરબારમાં એક પરદેશી મુસાફર આવી બાદશાહને કુરમીસ બજાવી. બાદશાહે તેને યોગ્ય આસને બેસાડ્યો. પછી મુસાફરે ઉભા થઈને જણાવ્યું, તમારા દરબાર વિશે મેં ઘણું સાંભળ્યું છે. તમારા દરબારમાં ઉચ્ચ કોટીના બુદ્ધિશાળીઓ છે. મારે 4 પ્રશ્નો પૂછવા છે. મને આશા છે કે તેના મને સાચા ઉત્તરો મળશે. આટલું કહીને તે બેસી ગયો. બાદશાહ કહે છે, મુસાફર બેશક તમે તમારા પ્રશ્નો પૂછો. મુસાફર ઉભો થઈને બોલ્યો, એક અત્યારે છે તેમ ભવિષ્યમાં પણ રહેશે, બીજું અત્યારે છે પણ ત્યારબાદ નહીં હોય, ત્રીજું અત્યારે નથી પરંતુ ભવિષ્યમાં રહેશે, અને ચોથું અત્યારે નથી તેમ ભવિષ્યમાં પણ રહેશે નહીં. આ 4 સવાલોના જવાબ આપવા કોઈ કરતા કોઈ દરબારમાંથી ઉભા ન થયા. અકબર બાદશાહ પણ 4 સવાલો સાંભળીને અકળાઈ ગયા. આ તો કેવા સવાલો! તેમને પણ કઈ સૂઝ પડતી નથી. છેવટે તેમણે બીરબલ સામે જોયું અને આ સવાલોના જવાબ આપવાનું બીરબલને કામ સોંપાયું. બીરબલ પરદેશીને પોતાની સાથે લઈને ગુપ્ત વેશે દિલ્હીમાં નીકળ્યો. તેણે પરદેશીને કહ્યું, તમે હું જે કાંઈ કરું તે જોયા કરજો, તેમાંથી તમને તમારા જવાબો મળી રહેશે. પહેલા તેઓ એક શેઠને ત્યાં જઈને કહ્યું, શેઠજી, બાદશાહે ગુસ્સામાં ગામના એક તળાવને તોડી નાખ્યું છે. તેના સમારકામ માટે 1000 રૂપિયાની જરૂર છે. મને વિશ્વાસ છે કે તમે જરૂર રૂપિયા આપશો, પણ મને ભીત છે કે આ જાણી બાદશાહ તમને શિક્ષા પણ કરે. શેઠે જણાવ્યું, મારા રૂપિયા બીજાના ભલા માટે વપરાય તેથી હું રાજી છું, પણ બાદશાહ જાણશે ત્યારની વાત ક્યારે? બીરબલ અને પરદેશી 1000 રૂપિયા લઈ ત્યાંથી બહાર આવ્યા. પછી બીરબલે પરદેશીને કહ્યું, તમારા પહેલા સવાલનો આ જવાબ છે. આ સેઠ પાસે અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. ત્યાંથી તેઓ બજારમાં આવ્યા. એક દુકાનદારને ત્યાં ગયા. તેની પાસે પણ ઉપર મુજબ નાણાંની માંગણી કરી. દુકાનદારે બીરબલને જવાબ આપ્યો, તમારા જેવા કેટલાય હરામખોર આવી ગયા. અહીં કઈ પૈસાનું ઝાડ ઉગતું નથી, ચાલ્યા જાઓ, જતા રહો અહીંથી. ત્યાંથી બહાર આવ્યા પછી બીરબલે પરદેશીને જણાવ્યું, આ છે ને તમારા બીજા સવાલનો જવાબ છે. આ વેપારી પાસે અત્યારે તો છે, પણ ભવિષ્યમાં તેની પાસે નહીં હોય. પછી બીરબલ અને પરદેશીએ ગરીબનું વેશ ધારણ કર્યો અને તેઓ એક ભિખારી પાસે ગયા. તે ખાવાની તૈયારી કરતો હતો. એની પાસે જઈને બીરબલ બોલ્યો, અમે 2 દિવસથી ભૂખ્યા છીએ, અમને કંઈ ખાવાનું આપશો? પેલો ભિખારી ખુશ થઈ ગયો અને પોતાના ખાવાના 3 ભાગ કરી 3 ખાઈ લીધી. ખાધા પછી બીરબલે તે ભિખારીનો આભાર માન્યો અને આગળ ચાલ્યા. રસ્તામાં બીરબલે પરદેશીને કહ્યું, આ તમારા 3 સવાલનો જવાબ છે. અત્યારે આ ભિખારી પાસે નથી, પણ ભવિષ્યમાં તેની પાસે હશે. ફરી તેમણે વેપારીનો વેશ ધારણ કર્યો અને રસ્તા ઉપર ભીખ માંગતા એક ભિખારીને 10 રૂપિયાની એક નોટ આપીને ચાલતા થયા. થોડી વારમાં તેઓ ભિખારીનો વેશ પહેરી તે જ ભિખારી પાસે આવ્યા અને તેમને ભૂખ લાગી છે માટે કંઈક મદદ કરવા વિનંતી કરી. ત્યારે તે બોલ્યો, આખા દિવસથી ભીખ માંગી રહ્યો છું, કોઈએ પૈસો આપ્યો નથી. જાજા પૈસા શાના? ત્યાંથી બિરબલ અને પરદેશી આગળ વધ્યા. એટલે બિરબલે પરદેશીને કહ્યું કે આ તમારા ચોથા સવાલનો જવાબ છે. આ ભિખારી પાસે અત્યારે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય. પરદેશી પોતાના સવાલના પ્રત્યક્ષ પુરાવા જોઈ બિરબલની બુદ્ધિ ઉપર તો ખુશખુશાલ થઈ ગયો. તેણે બિરબલને શાબાશી આપી અને બાદશાહને આવા રથનું જાળવી રાખવા માટે ધન્યવાદ આપ્યા. આ વાર્તાનું શીર્ષક છે અધમ ને કૃતજ્ઞતા. અકબર બાદશાહનો દરબાર બનાવ્યો. તરત તરતના ડોળ ચાપવા ચાલી રહ્યા હતા. એવામાં બાદશાહે એક પ્રશ્ન પૂછ્યો, આપણે પ્રકાશથી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ, પરંતુ એવી કઈ વસ્તુ છે કે સૂર્ય ચંદ્ર કે દીપકના પ્રકાશથી દેખી શકતા નથી? દરબારમાંથી કોઈએ જવાબ ન આપ્યો. તો બિરબલ બોલ્યો, અંધકાર. અંધકાર કોઈ પણ પ્રકાશ વડે જોઈ શકાતો નથી. પછી બાદશાહે બીજો પ્રશ્ન પૂછ્યો, અધમમાં અધમ કોણ છે? બિરબલે કહ્યું, પોતાના સ્વાર્થ ખાતર દેશને દગો દેનાર સૌથી અધમ છે. બાદશાહે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, કૃતજ્ઞ કોને કહેવાય? બિરબલે કહ્યું, આપણું ખાઈને આપણું ખોદે એ કૃતજ્ઞ કહેવાય. બિરબલના આ ત્રણેય જવાબોથી બાદશાહને સંતોષ થયો. બ્રાહ્મણ કોણ હતો? બાળમિત્રો, આ આપણી હવેની વાર્તાનું નામ છે. એક દિવસ બિરબલે બેગમની હાજરીમાં અકબર બાદશાહની મશ્કરી કરી. આથી બાદશાહનો પિત્તો ગયો. બાદશાહ તો લાલ પીળા થઈ ગયા અને બિરબલને જણાવ્યું, અહીંથી ચાલ્યો જા, કોઈ દિવસ મારી સમક્ષ આવીશ નહીં. હા તો ભાઈ અકબર બાદશાહ, તેમની નોકરી એટલે તલવારની ધાર. રાજી રહે તો ન્યાલ કરી દે અને ખીજાય એટલે ઝૂકતા મારે. બિરબલ પણ સમાન્ય હતો. તેને તો તુરત ચાલતી પકડી અને વેશ પરિવર્તન કરી તે દિલ્હીના છેવાડે રહેવા ચાલ્યો ગયો. થોડા દિવસ થયા કે અકબર બાદશાહની બિરબલની ખોટ ચાલવા લાગી. તેમના દરબારમાં હવે રંગત જામતી નહોતી બિરબલ વિના. અકબરના સવાલના દરબારીઓ જે જવાબ આપતા તેનાથી બાદશાહને કઈ સંતોષ નહોતો થતો. છેવટે તેમની બિરબલની શોધ શરૂ કરી. ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ પ્રયત્નો કર્યા, પણ બિરબલને તે પત્તો ના લાગ્યો. બાદશાહને થયું કે હવે મારે બિરબલની જગ્યાએ તેના જેવો હોશિયાર માણસ નીમવો જોઈએ, જેથી બિરબલની યાદ ભૂલાઈ જાય અને દરબારમાં ફરીથી રંગત જામે. પણ એમ કઈ બિરબલની યાદ થોડી ભૂલાય. પછી અંતે બાદશાહે ઢંઢેરો પીટાવ્યો, મુખ્ય પ્રધાન બિરબલની જગ્યા ખાલી પડી છે, તે માટે યોગ્ય માણસની જરૂરત છે. આવનાર માણસ બધા પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપશે તો તેને બિરબલની જગ્યાએ નીમવામાં આવશે. બીજા દિવસથી આ ઢંઢેરો સાંભળીને માણસો આવવા ચાલુ થઈ ગયા. આવનાર બધા નિષ્ફળ ગયા. ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો. તેને ટોડરમલે પૂછવાનું શરૂ કર્યું. ટોડરમલે પૂછ્યું, સાચો સાક્ષી કોણ છે? બ્રાહ્મણે કહ્યું, મન સાચો સાક્ષી છે. ટોડરમલે પૂછ્યું, નાશવંત સંસારમાં શ્રેષ્ઠ વસ્તુ કઈ? બ્રાહ્મણે કહ્યું, ધર્મ. ટોડરમલે પૂછ્યું, એવી કઈ વસ્તુ છે કે જે ગયા પછી પાછી આવતી નથી? બ્રાહ્મણે કહ્યું, સમય સમય ગયા પછી પાછો આવતો નથી. ટોડરમલે પૂછ્યું, આ સંસારનું અસ્તિત્વ ક્યાં સુધી રહે છે? બ્રાહ્મણે કહ્યું, મોત સુધી. અકબરને બ્રાહ્મણના જવાબથી સંતોષ થયો. એટલે તેમણે તાનસેનને પ્રશ્ન પૂછવા જણાવ્યો. તાનસેને પૂછ્યું, કાગ અને રાગમાં તફાવત શું છે? બ્રાહ્મણે કહ્યું, કાગ અને નાગમાં જેટલો તફાવત છે એટલો તફાવત ફાગ અને રાગમાં છે. તાનસેને પૂછ્યું, શક્તિને મદદ કરનાર કોણ? બ્રાહ્મણે કહ્યું, સાહસ શક્તિને મદદ કરે છે. તાનસેને પૂછ્યું, બાદશાહના ક્રોધનું સ્વરૂપ શું? બ્રાહ્મણે કહ્યું, રક્તોઅગ્નિ. અકબરને બ્રાહ્મણના જવાબોથી સંતોષ થતા તેમણે બૈજુ બાવરાને પ્રશ્ન પૂછવાનું જણાવ્યું. બૈજુ બાવરાએ પૂછ્યું, સંસારમાં સૌથી વધુ મીઠું શું છે? બ્રાહ્મણે કહ્યું, ગરજ સૌથી મીઠી છે. બૈજુ બાવરાએ કહ્યું, પવનથી ઝડપી કોણ છે? બ્રાહ્મણે કહ્યું, વિચાર પવનથી ઝડપી છે. અકબર બાદશાહે માનસિંહને પ્રશ્ન પૂછવા કહ્યું. માનસિંહે કહ્યું, સમુદ્રમાં રેતીના કણ કેટલા છે? બ્રાહ્મણે કહ્યું, તમારા શરીર પરના રૂવાતા જેટલા હોય એટલા કણ છે. માનસિંહે પૂછ્યું, માણસની અધમ દશા કઈ? બ્રાહ્મણે કહ્યું, ગુલામી. માનસિંહે પૂછ્યું, રાજ્યની કિંમતી વસ્તુ કઈ છે? બ્રાહ્મણે કહ્યું, રાજનીતિ. બ્રાહ્મણના બધા જવાબોથી અકબર બાદશાહને સંતોષ થયો અને તેમણે તે બ્રાહ્મણની બિરબલની જગ્યાએ નિમણૂક કરી. પછી બાદશાહે બ્રાહ્મણનો પરિચય જાણવા માંગ્યો એટલે બ્રાહ્મણે નકલી વેશ કાઢી નાખ્યો. આ જોઈ આખો દરબાર, આઠ રત્નો અને અકબર બધા વિસ્મય પામ્યા અને ગડગડાટ હસી પડ્યા. અરે આ તો બિરબલ છે! બધા એકી સાથે બોલી ઉઠ્યા. અકબર બાદશાહ એકદમ ઉભા થઈને બિરબલને તો ભેટી પડ્યા અને કહ્યું, તું મારા કહેવા પર રિસાઈને એકદમ ચાલ્યો ન જા. તારા વગર મારો દરબાર સુનો છે, તારા વિના મને ગમતી નથી. બિરબલની હાજરીથી બધા ફરીથી આનંદમાં આવી ગયા.
બાળમિત્રો, આજે મારે તમને કમનસીબ સકરચંદની વાર્તા કેવી છે તમને બધાને ચોક્કસ ગમશે. હો તો સાંભળો. ત્યારે દિલ્હી શહેરમાં સકરચંદ નામનો એક વેપારી રહેતો હતો. એ ઘણો ધનવાન હતો પણ લોકોમાં એ ખૂબ અપ્રિય હતો. દિલ્હીમાં એના વિશે એવી માન્યતા ફેલાયેલી હતી કે સવારના પોરમાં જે સકરચંદનું મોઢું જુએ તેનો આખો દિવસ ખરાબ જાય અને એનું મોઢું જોનારને ઘણીવાર તો એ દાડે ખાવાનું પણ ન મળે. એકવાર અકબર બાદશાહને આ વાતની ખબર પડી. તેને તો બહુ વિચિત્ર લાગ્યું. તેને લાગ્યું કે સકરચંદ એક પ્રતિષ્ઠિત નાગરિક છે, શહેરના બધા લોકો એના તરફ આ રીતે જુએ તે બરાબર નથી. સકરચંદ ખરેખર એવો છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. અકબરે તરત જ એક નોકરને બોલાવ્યો અને તેને કહ્યું, મારે સકરચંદનું કાલે વહેલી સવારે અગત્યનું કામ છે, એથી એને બોલાવીને કાલે મારા શયનખંડની બહાર બેસાડજે. બીજા દિવસે અકબર જાગ્યો અને શયનખંડની બહાર આવ્યો. તેણે ત્યાં સકરચંદને જોયો. બાદશાહને જોતા સકરચંદે લડીને નમન કર્યો અને કહ્યું, જહાપના સેવક હાજર છે, આપનો શું હુકમ છે? અકબરે તેને આવકાર આપ્યો. તેણે સકરચંદને વેપારની અને શહેરના વેપારીઓની માહિતી પૂછી. એટલામાં એક દાસી હાફળી ફાફળી ત્યાં આવી. તેણે કહ્યું, માલિક, બેગમ સાહેબા એકાએક બીમાર પડી ગયા છે, એ આપને બોલાવે છે, જલ્દી ચાલો. અકબરે સકરચંદની તરત વિદાય કર્યો. પછી સીધો જનાનખાનામાં ગયો. બેગમને ખરેખર તાવ આવ્યો હતો. તાવને લીધે તે થરથર થરથર ધ્રુજતી હતી. અકબરે તરત હકીમને બોલાવ્યો. પોતે પણ થોડોક વખત બેગમ પાસે બેઠો. આ દોડાદોડીમાં 10 વાગી ગયા. સવારના નાસ્તાનો સમય ચાલ્યો ગયો હતો, એથી અકબરે હવે બપોરે જ ભોજન લેવાનો વિચાર રાખ્યો હતો. અકબર જનાનખાનામાંથી બહાર આવ્યો એ વખતે દરવાજા પાસે એક મંત્રી રાજના અગત્યના કામ માટે રાહ જોઈને ઉભો હતો. કામ ખૂબ અગત્યનું હતું અને એમાં અકબરની સલાહ અને મંજૂરીની જરૂર હતી. અકબર એ મંત્રી સાથે સીધો દરબારમાં ગયો. ત્યાં તેણે બીજા મંત્રીઓ સાથે એ કામ અંગે ચર્ચા કરી, એમાં કેમ આગળ વધવું તેની સલાહ આપી. આ દરમિયાન એક હજુરિયો ત્યાં આવ્યો. તેણે બાદશાહને નમન કરીને કહ્યું, હજુર, ભોજન તૈયાર છે અને આપની રાહ જોવાય છે. અકબરને હવે જ ખ્યાલ આવ્યો કે બપોરનું જમવાનું ઘણું મોડું થઈ ગયું છે. તે તરત જ જમવા માટે ભોજન ગૃહમાં ગયો. તે જમવા બેઠો પણ ભોજન ઠંડુ થઈ ગયું હોવાથી તે ચીડાઈ ગયો. તેણે મુખ્ય રસોઈયાને બોલાવીને ખૂબ ધમકાવ્યો અને તરત જ નવી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી લાવવાનો હુકમ કર્યો. અકબર ગુસ્સે થઈને બહાર ચાલ્યો ગયો, પણ શાહી ભોજન એટલે તૈયાર થતા વાર તો લાગે જ ને. ભૂખ થાક દોડાદોડીને કારણે અકબર તો બેચેન બની ગયો. તેના પેટમાં ચૂક આવવા લાગી. તેણે હકીમને બોલાવ્યો. હકીમે કહ્યું, કંઈ ચિંતા જેવું નથી, આજનો દિવસ નહીં ખાઓ તો હોજરીને આરામ મળશે અને આપને જલ્દી સારું થઈ જશે. અકબરને હકીમની સલાહ માનવી પડી. તે હવે પથારીમાં પડ્યા પડ્યા આજના દિવસનો વિચાર કરવા લાગ્યો. તેને એકદમ સકરચંદ યાદ આવ્યો. હા, આજે સવારે એ કમબખ્તનું મોઢું જોયું હતું એનું જ આ પરિણામ. એનું મોઢું જોવાથી મારા જેવા બાદશાહને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે તો સામાન્ય માણસની તો વાત જ શી કરવી. ખરેખર આ માણસ આખા શહેરના લોકો માટે ખતરનાક છે. અકબર આજે બરાબર કંટાળ્યો હતો. એણે તરત જ અમલદારને બોલાવીને હુકમ કર્યો, સકરચંદને ગિરફ્તાર કરો અને આવતીકાલે જ ફાંસીએ ચડાવી દો. સકરચંદ તો બિચારો આ હુકમ સાંભળીને જ અધમુઓ થઈ ગયો હતો. તેણે પેલા અમલદારને કહ્યું, પણ મારો કઈ વાંક ગુનો? મને ક્યાં વાંકે ફાંસી આપો છો? અમલદાર બોલ્યો, હું એ કઈ ન જાણું, મારે તો બાદશાહ સલામતનો હુકમ બજાવવાનો છે. પણ આજે સવારે બાદશાહે તમારું મોઢું જોયેલું એથી એ તમારા ઉપર ખૂબ ગુસ્સે થયા છે. અમલદાર સકરચંદને પકડીને જેલ તરફ લઈને ચાલ્યો. બન્યું એવું કે એ વખતે બિરબલ ત્યાંથી પસાર થતો હતો. સકરચંદને લાગ્યું કે આ અણધારી આફતમાંથી બિરબલ જ તેને ઉગારી શકશે. તે તરત જ બિરબલના પગમાં પડ્યો અને અરજ ગુજારતા બોલ્યો, બાપજી, હું વગર વાંકે માર્યો જાઉં છું, મારા બૈરી છોકરા રખડી પડશે, મને બચાવો, મને બચાવો બિરબલ. બિરબલે તેને બધી હકીકત પૂછી. અકબરનો આવો હુકમ સાંભળીને બિરબલને પણ આશ્ચર્ય થયું. બિરબલે સાકરચંદને હૈયા ધારણા આપી, કાલે ફાંસીના માછરે તેને લઈ જાય ત્યારે શું કરવું તેની કેટલીક સૂચનાઓ આપી. બીજા દિવસે સકરચંદને ફાંસીના માછલા પાસે લઈ આવવામાં આવ્યો. ફાંસી આપતા પહેલા જલ્લાદે તેને પૂછ્યું, બોલ, તારી છેલ્લી ઈચ્છા શું છે, તારી છેલ્લી મુરાદ શું છે? સકરચંદે બાદશાહને રૂબરૂ મળવાની ઈચ્છા દર્શાવી. આથી બાદશાહ જાતે ત્યાં આવ્યો. સકરચંદ તરત જ તેના પગમાં પડી ગયો અને બોલ્યો, જહા પના, આપે સવારમાં મારું મોઢું જોયું એથી આપને તકલીફમાં મુકાવવું પડ્યું. પણ આપ મારો વિચાર તો કરો, મેં પણ સવારે આપનું મોઢું જોયું હતું, તેનું શું? આપને તો આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું પણ મારે તો આખી જિંદગી ગુમાવવી પડી. અકબર એકદમ વિચારમાં પડી ગયો. એ કંઈ બોલે એ પેલા સકરચંદ ફરીથી બોલ્યો, માલિક, હું તો સામાન્ય માનવી છું એથી આ સજાને લાયક છું, પણ આપ તો મહાન છો, આપનું મોઢું જોનારને ફાંસી મળે તો લોકો આપના વિશે શું કહેશે? આપનું દર્શન કરનારનું તો નસીબ ખુલી જવું જોઈએ. પણ એના બદલે, સકરચંદ બોલતો અટકી ગયો. અકબર બુદ્ધિમાન હતો, તે તરત જ સમજી ગયો. તેણે સકરચંદને છોડી દેવાનો હુકમ કર્યો. પછી હસતા હસતા પૂછ્યું, સકરચંદ, સાચું કે જો તને આવું કહેવાનું બિરબલે શીખવ્યું હતું કે નહીં? સકરચંદે હા પાડી અને પોતાને મુક્ત કરવા માટે બાદશાહનો આભાર માન્યો. બાદશાહે કહ્યું, સકરચંદ, તારે આભાર તો બિરબલનો માનવો જોઈએ, કેમ કે તેની બતાવેલી યુક્તિથી તું મરતા મરતા બચી ગયો. અરે મારે પણ તેનો આભાર માનવો જોઈએ, કેમ કે એને લીધે જ હું તને નિર્દોષને મારીને ખુદાનો ગુનેગાર બનતો અટકી ગયો. સકરચંદ બાદશાહને નમન કરીને ઘેર ચાલ્યો. તો બાળમિત્રો, તમને આ વાર્તા ગમી ને?